શરીર એવં પર પદાર્થ ને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ તથા રાગ દ્વેષ કા વિષય. જીવ કેવી રીતના પર પદાર્થ માં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો આવ્યો છે અને હંમેશા રાગ દ્વેષ ના પરિણામ કરીને જીવ દુખી થાય છે. હમણાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રી ના સ્વાધ્યાયમાં મોક્ષ અધિકાર શરૂ થયો. રોજના સ્વાધ્યાયમાં તો મોક્ષ અધિકાર નો મુખ્ય વિષય વસ્તુ શું છે માતા? આપણે ગઈકાલે જોયું કે જીવ પર પદાર્થ માં કેવી રીતના રાગ દ્વેષ ભાવ કરીને બંધ માં પડ્યો છે અને એ બંધ નો જે ત્યાગ કરે એ પર પદાર્થ તરફ પોતાની દ્રષ્ટિ છોડે, પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે તો એ નેચરલી જ મોક્ષ પદ ને પ્રાપ્ત કરે છે. એને કઈ વિશેષ કરવાનું નથી, ખાલી જે પરમ પોતાની એક્ટિવિટી કરી રહ્યો છે એ એને બંધ કરવાની. અમારે ગઈકાલે જ વાત ચાલતી હતી, જીવને શું લાગે છે કે પુરુષાર્થ, જો કેવા કહેવાની ભાષા હોય, એક પુરુષાર્થની ભાષા કેવી છે કે અરે તમે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છો તો એને છૂટવા માટે કંઈક તો પુરુષાર્થ કરવો પડશે કે નહીં? તો આમ કરો, તત્વ વિચાર કરો, સ્વાધ્યાય કરો, આમ કરો, આ કરવા કરવાની ભાષા છે. પણ વ્યવહાર છે, એ ઉપદેશની ભાષા છે. ખરેખર નિશ્ચયથી જીવે કરવાનું શું છે? જીવ દ્રવ્ય અને અન્ય પાંચ દ્રવ્ય, પુદ્ગલાદી પાંચ દ્રવ્ય અનાદિથી જુદા જ છે. જેવી રીતના સોનું હોય એ સોનું કાદવમાં પડી જાય તો ગંદુ થયું કે નહીં? જો કાદવની દ્રષ્ટિથી જોઈએ તો ગંદુ થયું છે, પણ સોનાનો જે ઘન છે ને એ આખું આખું મટીરિયલ એની અંદર કાદવ ઘૂસી ગયું, ક્યારે ગયું જ નથી. એવી રીતના જીવ આ પર પદાર્થોના સંયોગોમાં અનાદિકાળથી છે, તો શું જીવ અશુદ્ધ થઈ ગયો? જો પર પદાર્થની દ્રષ્ટિથી જોઈએ તો હા, અશુદ્ધ થઈ ગયો. અને કહેવાય પણ એમ છે કે જો જીવ અનાદિકાળથી ચાર ગતિ આદિ પરિભ્રમણ કરી રહ્યો છે, કેમ કે પોતે જ રાગ દ્વેષ આદિ ભાવ કરીને અશુદ્ધ થઈ રહ્યો છે એમ કહેવાય પણ છે, પણ ખરેખર જીવની સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો જીવનો જે અખંડ એક અનંત ગુણ સ્વરૂપ સ્વભાવ છે એની અંદર પર પદાર્થ ક્યારે ગયા જ નથી. પર પદાર્થ તો થોડો રાગ દ્વેષના ભાવ એની અંદર ક્યારે ગયા નથી, એ ખાલી ઉપર ઉપર પર્યાયમાં થાય છે. અને માટે જીવ ક્યારે અશુદ્ધ થયો જ નથી, તો હવે એને મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? જે પર પદાર્થ તરફ એની જીવની અનાદિકાળથી દ્રષ્ટિ છે, બસ ત્યાંથી ખસેડીને પોતા તરફ લઈ લે તો પોતે નેચરલી શુદ્ધ થઈ જાય, ઓટોમેટિકલી શુદ્ધ થઈ જાય, એને કઈ કરવાની જરૂરત જ નથી. જો આ આત્માનુશાસન ગ્રંથ તો વ્યવહારનો ગ્રંથ છે ને, એટલે આમાં ઉપચારની દ્રષ્ટિએ એક ઉપદેશની દ્રષ્ટિએ આમાં પરિભાષણ જે આખું ઉપદેશ એવી રીતના આપ્યો છે, પણ વાસ્તવમાં એક નિશ્ચય વસ્તુ સ્વરૂપ શું છે એ પણ આપણને જીવને ખ્યાલ હોવો જોઈએ ને. અને એ ખ્યાલમાં રાખીને જયારે આનો સ્વાધ્યાય ચિંતન મનન આદિ કરે તો જીવને સાચો અર્થ એનો પકડાય છે. જો આપણો શું વિષય ચાલે છે, ફરીથી 56 થી 60 ગાથા સુધી આપણો વિષય શું ચાલે છે કે આ જીવ આ શરીર અને પર પદાર્થ પ્રત્યે અનાદિકાળથી નિરંતર મોહ રાગ દ્વેષ ભાવોમાં જ ડૂબેલો છે. જો એના જ અંતર્ગત આપણે 58મી ગાથાનો લાસ્ટ ટાઈમ ભાવાર્થ વાંચ્યો હતો, તમને ખ્યાલ હોય તો આપણે ચાર ગતિનું વર્ણન આપણે ચર્ચા ચાલી રહી હતી, એમાં મુખ્યત્વે આપણે દેવગતિની જ વાત કરી હતી લગભગ 40-41 મિનિટ સુધી, કે દેવગતિમાં કઈ જાતના દુઃખો જીવને ભોગવવા પડે છે એનું આખું ડિટેલમાં ચર્ચા આપણી થઈ. જો આપણે 58મી ગાથાનું ટાઈટલ આદિ વાંચીને કોન્ટેક્સ્ટ બેસાડીને આગળ જઈએ, જો ટોપિક શું છે, મોહ નિદ્રા કે વશ હુએ પ્રાણી કી દશા. આ જીવ જ્યાં ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે તો એ પરિભ્રમણ વખતે પોતાના જ મોહને કારણે કેવી દુર્દશા ભોગવી રહ્યો છે. અને ચાર ગતિમાં જાય છે તો આપણે શું કહીએ કે જો નરકમાં કેટલું દુઃખ છે, તિર્યંચ ગતિમાં કેટલું દુઃખ છે, મનુષ્ય ગતિમાં આપણને કેટલી પ્રતિકૂળતાઓ છે અને દુઃખ છે, દેવગતિમાં બધું સારું છે, ત્યાં બધું સરસ છે. જેવી રીતના બધા યંગ છોકરા હોય ને, સ્પેશિયલી યંગસ્ટર્સ વધારે એસોસિએટ કરી શકશે આજકાલ, કે આપણે બેચલર ભણતા હોય ને તો એક ક્રેઝ હોય કે ભાઈ આપણું બેચલર પતી ગયું એટલે બધા અમેરિકા જવું આગળ ભણવા, અથવા યુરોપ જવું, ગમે ત્યાં. કેમ? ત્યાં ભણવાનું બધું બહુ સરસ હોય છે એકદમ. જેવી રીતના આપણને કેવી એવી મિથ્યા શ્રદ્ધા છે, ત્યારે દેવગતિમાં બધું એકદમ સરસ હોય છે એમ, ત્યાંના સંયોગો ને બધું. આપણે મનુષ્ય ગતિમાં ભલે આટલા દુઃખ ભોગવીએ, અહીંયા કોરોના ને કોરોના થાય ત્યાં ન થાય કોઈ, અહીંયા બધા જીવ દુઃખ ભોગવે, ત્યાં દેવગતિમાં તો રોગ જ ન થાય, ભૂખ જ ન લાગે, એટલે કેવી કેવી મજા હશે ને, શાંતિ હશે. અરે આપણી એટલી અંધશ્રદ્ધા છે, આપણી એટલી ભૂલ થાય છે, સેલ્ફ ઇમેજિનેશન કરીને આપણે એવું વિચારી રાખ્યું છે કે અમેરિકા આદિ દેશોમાં બધું સારું સારું છે. એવી રીતના આપણે અહીંયા આ ભાવનો વિચાર છે, આ પર ભાવનો વિચાર છે કે પર ભાવમાં દેવગતિમાં બધું સરસ સરસ હોય છે, પણ એ એકદમ ભ્રમાવવા જેવી વાત છે. જો આપણે હવે સીધો ભાવાર્થમાં જઈએ, ભાવાર્થનો 2nd પેરેગ્રાફ છે જે આપણે લાસ્ટ ટાઈમ વાંચી લીધો હતો એને ફરી એક વાર રિવાઇઝ કરીએ. મહા અશુચિરૂપ ગર્ભમે મળ્યું ત્યાંથી. જો વાત કેવી કરે છે કે જીવ ચાર ગતિમાં કેવી રીતના મોહને કારણે દુઃખ ભોગવે છે, બરાબર? તો પહેલા મનુષ્ય ગતિનું વર્ણન કર્યું કે મનુષ્ય ગતિમાં કેવી છે મનુષ્ય ગતિ, કે મહા અશુચિરૂપ ગર્ભમાં પહેલા 9 મહિના વિતાવવા પડે છે, ગર્ભમાં કેટલો કષ્ટ થાય છે, આમ શરીર સકુચાઈને રહેવું પડે, કેટલું પ્રેશર આવે, પ્લસ માતા જે જમે એ આપણને પેલા નાભી દ્વારા આવે, ઓલી શું કહેવાય, કઈ ટ્યુબ કહેવાય, હા એમ્બેલિકલ ટ્યુબ દ્વારા આવે. હવે માતાએ કઈક એવું ચડપડવું કે કઈક ખાધું તીખું, તો અહીંયા દીકરાને કેટલો ત્રાસ પડે, ખ્યાલ આવે છે ને? એટલે એ બધા દુઃખ આપણે બધા ભોગવી ચૂક્યા છે, ખાલી ભૂલી ગયા છે એવું છે. તો જો અનેક દુઃખ સહન કરને પડતે હૈ, ફિર ગર્ભ સે નિકલના ભી કિતના મહા દુઃખમય હૈ. બાલ્યાવસ્થા મેં અતિ અજ્ઞાન દશા કે કારણ કુછ શુદ્ધ નહીં રહે. નાના બાળક હોય, અતિ અજ્ઞાન હોય, ખબર ભી ના પડે શું કરવા લાયક છે શું કરવા લાયક નથી, અથવા તો રમતિયાળ હોઈએ, રમતમાં આમ પડી ગયા, અહીંયા વાગી ગયું, આમ થયું તેમ થયું, એમ આખી રમતમાં આખું બાળપણ નીકળી જાય. યૌવન અવસ્થા મેં કામ ક્રોધ લોભ માન માયા મોહાદી અનેક વિકારો છે સદા આકુલતા બની રહેતી. યૌવન આવે તો આપણને અનેક જાતની જુદી જુદી ઈચ્છાઓ ઉત્પન્ન થાય. આપણને પૈસા કમાવાનો લોભ હોય, કંઈક કરી બતાવવાનું માન કશાય હોય, અથવા તો એક એક ટીન એજમાં એક અનરૂલીનેસ હોય કે અરે મને જ બધું ખબર છે, દુનિયા કરતા હું જ વધારે બુદ્ધિશાળી, ક્રોધ એ જાતના ભાવ હોય, બધી જ જાતના કશાયો એ યૌવનાવસ્થામાં એકદમ પીક ઉપર હોય અને સદા આકુલતા બની રહેતી હૈ. ઓર વૃદ્ધાવસ્થા મેં શરીર અત્યંત શિથિલ હો જાતા હૈ. વૃદ્ધાવસ્થા આવે તો માઇન્ડ તો વધારે સ્પાર્ક કરવા માંડે છે, આપણા વિચારો વધારે ને વધારે ફાસ્ટ થવા માંડે છે, પણ શરીરની હવે એટલી કેપેબિલિટી નથી કે એટલું કરી શકે. ઈચ્છાઓ ઘણી ઉત્પન્ન થાય છે પણ હવે પૂર્તિ થવાની શક્યતા નથી, કેમ કે એટલી શારીરિક શક્તિ પણ નથી, પ્લસ જેમ જેમ વૃદ્ધ થતા જાય એમ એમ એ જાતનું પણ પુણ્ય ઓછું થાય છે કે બીજા પણ આપણું માનતા નથી, અને એમ કરીને આપણા કાર્ય પૂરા થતા નથી, એટલે જીવ હંમેશા આકુલિત રહે છે. આ તો મનુષ્ય ગતિની વાત થઈ, દેવગતિમાં શું છે ભાઈ? દેવગતિમાં તો બહુ સારું છે ને? દેવગતિ મેં ભી બહોત માનસિક દુઃખ હોતે હૈ. આપણે લાસ્ટ ટાઈમ એક અમુક વસ્તુઓ જોઈ હતી કે ભલે શારીરિક રીતે બધા સુખી છે, કેમ કે એમને એ જાતની બીમારીઓ છે નહીં તો એમને એ જાતના વિકલ્પ નથી, એ જાતનો ક્ષુધા નથી તો એ જાતના વિકલ્પ નથી, પણ એ વિકલ્પ નથી તો કઈ નિર્વિકલ્પ તો નથી ને, નિર્વિકલ્પ દશામાં તો નથી ને, તો કઈક બીજા વિકલ્પો છે એમને. કયા વિકલ્પો છે એમને? હા, માનસિક વિકલ્પો છે કે જો મારું મહેલ કેમ ના, ઓલાનું મહેલ કેમ મોટો, મારી પાસે ચાર જ રાણી છે, ઓલા પાસે કેમ 15 રાણી 16 રાણી, અથવા મને આ વખતે જવું તું અકૃત્રિમ જિનાલયને દર્શન કરવા, હમણાં જોયું ને આપણે વિડીયો, પણ હવે એના જે બોસ દેવ હોય એના સુપીરિયર દેવ એ કે કે ના તારે અહીંયા મહેલની રક્ષા કરવાની છે, તો કરવી પડે. ત્યાં જે હાયરાર્કી સ્ટ્રક્ચર પ્રમાણે દેવની ઉત્પત્તિ થઈ હોય આખું જીવન પર્યંત એ જ રીતે એમને બિહેવ કરવું પડે. દેવોને જરાય પોતાની સ્વતંત્રતા ન હોય. જે જાતનો હુકમ ઇન્દ્રએ આપ્યો, ઇન્દ્ર એટલે ત્યાંના રાજા, ઇન્દ્રએ જેવો હુકમ કર્યો કે ચલો બાળ તીર્થંકરના દર્શન કરવા આપણે બધા જઈએ, હવે પ્રસંગ તો મોટો છે એમ, એમને ઇન્દ્રની એવી ભાવના છે પોતે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, પણ હવે સમજો કોઈ બીજો દેવ હોય એ સમ્યક દ્રષ્ટિ ના હોય, વિષયાભિલાષી હોય, હવે એને એની દેવી સાથે રમત કરવા જવું હોય ક્યાંય, પણ ઇન્દ્રએ હુકમ કર્યો કે ભાઈ જવાનું છે, એટલે જવું પડે. ખ્યાલ આવે? અનેક જાતની આવી માનસિક તકલીફો ત્યાંના દેવોને છે. આયુષ્ય તો કેટલા મોટા મોટા છે, મિનિમમ આયુષ્ય કેટલું દેવોનું? જે વ્યંતર આદિ ત્રણ હોય ને એમાં 10,000 વર્ષ, અને વૈમાનિકમાં તો એનાથી પણ મોટા મોટા પલ્લ્ય અને સાગરોપમના આયુષ્ય, આખું આયુષ્ય પર્યંત કામ ધંધો કઈ નહીં, જીવનનું કોઈ ઓબ્જેક્ટિવ નહીં. આ સમ્યક જે ઓલા દેવો હોય, જે ધાર્મિક ભાવનાવાળા અમુક દેવો હોય, એમને ઓબ્જેક્ટિવ હોય કે મારે આ ભાવ સફળ કરવો, જે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવું છે, તો એ સમોશરણ આદિમાં જાય, દિવ્ય ધ્વનિનો પાન કરે, એ જાતનો તત્વ વિચાર આદિ કરે, પણ બાકી મેજોરિટી દેવો તો 5 ઇન્દ્રિયના વિષયોમાં જ ડૂબેલા હોય, એટલે આખા જીવનનું બીજું કાંઈ ઓબ્જેક્ટિવ નહીં, એટલે બસ નૃત્ય ગાન કરવું અપ્સરાઓ સાથે, એટલે એનું નૃત્ય ગાન સાંભળવું, બીજી કોઈ સાથે ચર્ચાઓ કરવી, અહીંયા આ નંદનવનમાં ફરવા ગયા, અહીંયા ક્યાં ફરવા ગયા. હવે ઈચ્છાઓ એમની ઘણી હોય કે હું અહીંયા જાઉં, પણ એવું દર વખતે એવું પોસિબલ થાય નહીં, દર વખતે એવી ઈચ્છા પૂરતી ન થાય. એટલે દેવોને એ જાતના માનસિક દુઃખો નિરંતર રહ્યા કરે છે. જો દેવ ગતિમાં પણ બહોત માનસિક દુઃખ હોતે હૈ, અપને સે અધિક વૃદ્ધિધારી દેવો કો દેખ કર અપને સે કમ વૃદ્ધિ વાળા, અપને કો કમ વૃદ્ધિ વાળા માન કર દુઃખી હોતા હૈ, અપની દેવાંગનાઓ કો તથા અન્ય દેવો કો મરતે હુએ દેખ કર દુઃખી હોતા હૈ. બોલો, ત્યાં એવી ડિસ્પેરિટી છે અનફોર્ચ્યુનેટલી, જે છે છે કે ત્યાં દેવોનું આયુષ્ય બહુ લાંબા હોય અને દેવીઓનું આયુષ્ય બહુ નાના હોય, બહુ એટલે બહુ જ નાના હોય. જે સૌગર્ભેન્દ્ર હોય એનું આયુષ્ય 2 સાગરોપમનું હોય, અને એની ઇન્દ્રાણી શશી ઇન્દ્રાણીનું આયુષ્ય ખાલી 55 પલ્લ્ય હોય. 1 સાગરોપમમાં 10 કોડાકોડી પલ્લ્યોપમ, તો આ 55 પલ્લ્ય અને આ 2 સાગર એટલે 1 ઇન્દ્ર, એની 1 પછી 1 એવી 40 નીલ શચી ઇન્દ્રાણી થાય. નીલ એટલે આપણે કરોડ કહીએ ને, કરોડ પછી અરબ ખરબ પછી પદ્મ પછી નીલ, ખ્યાલ આવે છે? એટલી બધી ઇન્દ્રાણીઓ થાય. કેલ્ક્યુલેશન કરી લેજો, આ તો મેથેમેટિક્સ થી થાય એવું છે. 1 સાગરમાં 10 કોડાકોડી પલ્લ્યો પણ બરાબર, 10 કોડાકોડી પલ્લ્ય, 10 કરોડ × 10 કરોડ એટલે 10^15. 1 સાગરમાં 10^15 પલ્લ્ય, આનું આયુષ્ય 55 પલ્લ્ય અને આનું આયુષ્ય 2 સાગર. તમે અપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન કરી લેજો. 40 નીલ એટલી સચી ઇન્દ્રાણી 1 ઇન્દ્રના જીવનમાં થાય. હવે એને સચી ઇન્દ્રાણી બહુ વાલી હોય તો એની સામે મરી જાય, શું કરી શકે? પછી બીજી આવે એટલે એના પ્રેમમાં પડે પાછા, પછી એ પાછી મરી જાય એ ત્રીજી આવે પાછા એના પ્રેમમાં પડે. આ જીવનનું ચક્ર કેને કારણે ચાલુ છે? આ જીવ મોહને કારણે નિરંતર દુઃખી રહે છે. હા, અમૃતચંદ્રાચાર્ય, મોહ નામનું ભૂતળું પોતાને પશુની જેમ ભાર વહન કરાવે છે. જો અપને દેવાંગનાઓ કો તથા અન્ય દેવો કો મરતે હુએ દેખ કર દુઃખી હોતા હૈ, અપના મરણ નિકટ આને પર તો અત્યંત દુઃખ હોતા હૈ. અવધિ જ્ઞાની જીવો હોય, પહેલેથી એમને ખબર પડી જાય આગળ કયા ભાવમાં જવાના છે. હવે દેવ ગતિમાં જે જાતના સંયોગો છે એવા સંયોગો એમને બીજે કઈ ગતિમાં મળવાના? દેવ ગતિમાંથી નિયમથી કાં તો મનુષ્ય થાય કાં તિર્યક થાય, 2 જ ઓપ્શન છે. દેવમાંથી દેવ તો થાય નહીં, દેવમાંથી નારકી ન થાય. એટલે દેવમાંથી મનુષ્ય થાય કાં તિર્યક થાય. બોલે, ચોથા કાળમાં અમે હમણાં ભક્તેશ વૈભવ વાંચી રહ્યા છે, તો મનુષ્ય અને વ્યંતર દેવો એકબીજા સાથે એવી રીતના રહેતા હતા કે જાણે આપણે જેવી રીતના ઇન્ડિયા અને સમજો ઇન્ડિયા અને નેપાળ એમ એ બધા મળી રહેતા હતા. એમ કે ભરત ચક્રવર્તી જાય તો બધા વ્યંતર દેવો પણ એમને નમસ્કાર કરવા આવે. ભરત ચક્રવર્તીના કોઈ લગ્ન હોય, એમના કોઈ આગળ કોઈ લગ્ન થવાના હોય તો બધા વ્યંતર દેવો આવીને સજાવટ વજાવટ કરે ને લગ્નમાં ભાગ લે, બધા સાથે મળીને ભોજન કરે. હવે ભોજન કરે પણ દેવોને તો ભોજન હોય નહીં, એટલે એ લોકો બધી વ્યવસ્થા કરી આપે મનુષ્યને અને બધું ઓર્ગેનાઇઝ કરીને ભોજન કરાવે વ્યવસ્થિત મનુષ્યને, પણ પોતે બધામાં ભાગ લે. કહેવાનો મતલબ શું છે કે ત્યારે બધા આવી રીતના હળી મળીને સાથે મળીને રહેતા હતા. હવે આજે દેવો કેમ દેખાતા નથી? કેમ કે આપણે પંચમ કાળમાં ત્યાં કરતા બધી પરિસ્થિતિઓ, જીવોના ભાવ, સંયોગોની સંયોગોની જે વ્યવસ્થા છે, જીવોના પુણ્ય કહો, સંયોગોની વ્યવસ્થા કહો, આ એટમોસ્ફિયરિક કન્ડિશન કહો, બધું એટલું ડિટિરિયોરેટ થઈ ગયું છે કે હવે આમ દેવોને આવવું ગમે નહીં. એને એમ થાય કે આ ઉકરડામાં ક્યાં જઈ ગયા, ખ્યાલ આવે છે કે નહીં? અને જ્યાં એનું આયુષ્ય પૂરું થવાનું હોય દેવનું, અને પછી જોઈએ કે જો મારે હવે આ ગતિમાં જવાનું છે, આખું આટલું સાગરોપમનું આયુષ્ય ત્યાં કાંઈ કામ કર્યું નહીં, વિષય ભોગમાં મોહ આદિમાં વેચી નાખ્યું બધું, અને હવે જોઈએ કે જો મારે હવે સિરિયસ થવાનું છે, સુવર્ણના ભોગમાં જવાનું છે, એટલે કાદવમાં મારે રમવાનું છે, કેવી પરિસ્થિતિ થાય? અહીંયા લખ્યું છે ને કે અપના મરણ નિકટ આતે આને પર તો અત્યંત દુઃખ હોતા હોય. હા, ભૂત પ્રેત એટલે જે આપણે સંસારમાં જે ભૂત માનીએ છીએ એ ભૂત નથી. વ્યંત દેવોના 10 પ્રકાર છે. એ 10 પ્રકારમાં અસુરદેવ, ભૂત, પ્રેત, રાક્ષસ આ બધા એના પ્રકાર છે. એ ભૂત એટલે કઈ આમ ડરાવના એવા ન હોય, એ પણ એકદમ રાજા મહારાજા જેવા એમનો સજાવ ને બધું હોય, એ ખાલી ભૂત જાતિના દેવ છે. એટલે આપણે જે સંસારમાં ભૂતની પરિભાષા છે એવું કઈ નથી. એ તો આ કાળમાં છે ને એ જાતની મિથ્યા માન્યતા લોકોની થઈ ગઈ છે. બાકી હવે જે અહીંયા સમજો કોઈ જીવ છે, અહીંયા તીવ્ર એટલે પહેલા કઈક શુભાવ કર્યા હોય પણ કોઈક વસ્તુ સાથે તીવ્ર રીતે જોડાયેલા હોય, સમજો કે હું પાર્લા મંદિર સાથે તીવ્ર ભાવોથી જોડાયેલો છું અને અહીંયા અમુક શુભ ભાવથી અહીંયા મૃત્યુ પામીને વ્યંતર થાય, તો વ્યંતર થઈને પણ પાર્લા મંદિર પ્રત્યે જે જીવનો રાગ હોય છૂટે નહીં એમ જેટલો જલ્દી, અમુક જીવોને એવું રહી જાય તો પછી અહીંયા આવીને એવા કંઈક, હવે એ જેવી રીતના શુભ કાર્ય હોય તો શુભ શુકન કરે, કઈ ગંધોલ વૃષ્ટિ કરે કે કઈક પુષ્પ વૃષ્ટિ કરે ને કઈક મંદ પવન ઉડાવે ને એવું બધું દેવો કરે, એ જાતના શુભ લક્ષણ પણ બતાવે અને કોઈક અશુભ પણ બતાવે. સ્પેશિયલી તમે ગામ ખેડામાં જાઓ તો ત્યાં એવી બધી માન્યતા હોય કે કોઈક આમ પર્ટિક્યુલર દેવી છે એને અમારે આમ કરવું જ પડે, નહીં તો આમ થઈ જાય તેમ થઈ જાય. હવે એ ગામડાનું કોઈ જીવ મૃત્યુ પામીને વ્યંતર થયું હોય તો આવી રીતના લોકોને હેરાન કરે. એ તો જે જૂના ઋણામાં પણ હજી પણ અમુક લોકોના રહી ગયા હોય એટલે વ્યંતર ભવમાં જઈને પણ આવી રીતના એ મનુષ્ય ટાઈપનું કાર્ય કરે, બાકી વ્યંતરોને આવું બધું કરવામાં કઈ મજા ના આવે. એ વ્યંતરોને તો પોતાની ભોગ સામગ્રી એટલી બધી હોય કે એમાં એ એન્જોય કરે કે આપણો મનુષ્ય ભવમાં આવીને, એટલે બધું કઈ ન કરે. આ તો અમુક હોય રહી ગયા હોય એવા સંસ્કાર જૂના. રાક્ષસ એ પણ જાતિનું નામ છે, બાકી હા કુતુહલ બુદ્ધિ હોય દેવ. અસુર કુમાર જાતિના દેવ હોય જાય ને નરક સુધી, ત્રીજી નરક સુધી, ત્યાં અંદર જઈને જીવોમાં લડાઈ કરાવે કેમકે એને એ જાતમાં મજા આવે, એ જાતનું જોઈને એને આનંદ આવે. એ જાતની બુદ્ધિ વિપરીત બુદ્ધિ હોય અમુક દેવોની તો એ જાય, પણ આ જાતના દુઃખ એ દેવો પણ ભોગવે છે. જો આગળ બધા અસુરો નો બીજા, કેમકે અસુર જાતિના દેવો પણ અસંખ્યાત હોય એટલે બધા એવા નીચે જાય અને કરે એવું નોટ નેસેસરી. જો તિર્યંજ ગતિ કે અનેક દુઃખ તો પ્રત્યક્ષી દીખતે હૈ, એ તો આપણે જોઈએ જ શકીએ છીએ. ભૂખ, પ્યાસ, ભાર, વહન બધું ઉઠાવે, આપણે પક્ષીઓ હોય તો એને ખાવા પીવાનું મળે નહીં, જે પ્રાણીઓ હોય એમ બિચારા ભૂખ્યા તરસ્યા હોય, રોગ થઈ જાય જુદી જુદી જાતના, એમને હવે ગાડીઓ ચાલતી હોય ફ્રેક્ચર થઈ જાય, કોણ ટ્રીટમેન્ટ કરાવે? તે જાતના દુઃખો એમના તો જોવામાં આવે છે. જો આપણી સંયોગો પર દ્રષ્ટિ હોય ને, આપણી સંયોગો પર દ્રષ્ટિ છે ને જીવની, એટલે નારકીનું દુઃખ ખરાબ લાગે છે. એકચ્યુઅલી નિગોદમાં જીવને મોહની તીવ્રતા એટલી છે, એ એકેન્દ્રીય ભાવ છે, જીવને મોહની તીવ્રતા એટલી છે કે આ શરીરને પોતાનું માની બેઠા છે અને એક શ્વાસમાં આવી રીતના 18 વાર જન્મ મરણ થાય છે, એટલે ત્યાં એ જાતનું દુઃખ ઘણું વધારે છે. એટલે ખરેખર નિગોદનું દુઃખ વધારે. હા, સ્વભાવમાં એટલે જ્ઞાન અત્યંત સૂક્ષ્મ થઈ ગયું છે, કઈ વિચાર શક્તિ નથી અને કષાયોની તીવ્રતા ઘણી વધારે છે, એટલે જીવ સખત દુઃખ ભોગવે છે. નારકીઓ કે દુઃખી તો ક્યાં વાત કરે, રે તો દુઃખમય હી હૈ, આપણે 6 જાળામાં વાંચ્યું છે ને નારકીઓના દુઃખ, તો કે એનો જન્મ થાય તો એ લોકોના બિલ, આપણે બિલની રચના જોઈ ને એટલે વિડીયોમાં એ બેલના ઉપરના ભાગમાં જેવી રીતના મધપુડો હોય એ મધપુડાની અંદર એ જીવોની ઉત્પત્તિ થાય. એ મધપુડા જેવી રચના હોય એની અંદર એ જીવોના શરીરોની રચના થાય. હવે એને પણ બિલજ કહેવાય. એ બિલોમાં એમ સમજો કે એ પૃથ્વી કાંઈક રચના છે, ત્યાં અંદર એના શરીરની ઉત્પત્તિ થાય. હવે જેમ જેમ શરીર મોટું થાય એમ એમ પછી એમ નીચે પડે, અને નીચે પડતા પડતા એમાં એટલી જગ્યા ન હોય કે આખું શરીર બહાર નીકળી શકે. એટલે આમ શરીર કપાતું જ આમ આવે બહાર. એટલે એ ત્યાંથી નીકળે અને ઉપરના ભાગમાં છે એટલે સીધું ધડામ દઈને નીચે પડે. એટલો ઉપરથી નીચે પડે કે શરીર પાછું બાઉન્સ બેક થઈને અમુક યોજનો સુધી ઉપર જાય અને પછી પાછો ત્યાંથી પડે. એવી રીતના થોડા કેટલી વાર પડે ને પછી જરાક પાછું શરીર ભેગું થઈ જાય. ભેગું થઈને પછી પાછા પોતાના જીવનમાં આગળ વધે તો ત્યાં એને ખૂબ ભૂખ લાગે, ખૂબ તરસ લાગે. બહાર ઠંડી ગરમી ખૂબ વધારે છે, જીવો એટલા કશાયમયી છે કે આપસમાં એ લોકો લડાઈ આદિ જ કરતા હોય. જૂના સંસ્કારો, જૂના જે બધા યાદ કરીને આપસમાં લડે. હવે અત્યારના રાવણ છે, લક્ષ્મણ છે, એ બધા નરકે ગયા છે. તો હવે જયારે ત્રણ ખંડ આદિ જીત્યા હશે તો કેટલી લડાઈ કરી હશે, એટલી લડાઈ કરી છે તો એના જે શત્રુઓ છે એ પણ કદાચ નરકમાં મળી જાય. તો હવે આપસમાં લડશે પાછા કે તે મને જ્યાં માર્યો હતો હું તને અહીંયા મારી, એમ કહી લડ્યા કર. આખું જીવન એમનું સંકલેશ ભાવોમાં જ નીકળે છે. જો પાછી નારકીઓ કે દુઃખી તો ક્યાં વાત કહે, રે તો દુઃખમય હી હૈ. ઉને છેદન વેદન તાડન તાપ આદિ શારીરિક દુઃખ મન કે મહાક્લેશ ક્ષેત્ર જનિત અતિશય ઓર ઉષ્ણ અતિ શીત ઓર ઉષ્ણ કે સ્થાન કે દુઃખ દુર્ગંધ કે ઓર સમસ્ત રોગો કે દુઃખ પાય જાતે. શરીરમાં એટલા રોગો હોય એમના શરીરમાં, હવે ત્યાં કોણ કઈ ડોક્ટર કે કહે છે, ત્યાં કોણ ટ્રીટમેન્ટ આપે. એ દુઃખોથી દુઃખી થાય, ઠંડી ગરમીથી દુઃખી થાય, વાતાવરણ જેવું દુર્ગંધમય હોય, કઈ ખાવા પીવા મળે નહીં, માટી જ ખાય, એ જાતનું એટલું એમનું કષ્ટમય જીવન છે ત્યાં. નારકીઓ દ્વારા દિયે જાને વાલે દુઃખ તથા પરસ્પર દુઃખ દેને કી પ્રવૃત્તિ વાલે અસુર કુમારો દ્વારા તીસરે નરકો તક દિયે જાને વાલે દુઃખ ઇત્યાદિ દુઃખો કા વર્ણન કહાં તક કરે. આપણને સેમ્પલ તો 6 દાડામાં આપેલું છે, બાકી રિયલ તો આપણે અનેક વાર અનુભવી ચૂક્યા છે. એટલે એનાથી આપણે એમ કે ને સચેત થઈને જે આપણું મૂળભૂત પ્રયોજન છે ત્યાં આપણે ઉપયોગ લગાવવો જોઈએ. નારકીઓ કા શરીર હી દુઃખ કા નિવાસ હૈ. એ જ પ્રકાર પાપ કર્મ કે ફલ મે સદૈવ ક્લેશ ભોગના પ્રતિ સમય કર્મ પ્રકૃતિઓ કા પ્રગાઢ બંધ હોના નિદ્રા મેં બેસુદ હોના ઓર આયુ કે અંત મેં મરના ઇન દુઃખો મેં સુખ માનના મહાન આશ્ચર્ય કી બાત. આ 4 ગતિના દુઃખ આપણે જોયા. દરેક ગતિમાં કોમનાલિટી શું છે? દુઃખ કોમન છે. દરેક જગ્યાએ જન્મ મૃત્યુ એ તો બે કોમન છે, અને એમાં જીવ બધી જ ગતિઓમાં દુઃખ ભોગવે છે. અચ્છા, બધી ગતિઓમાં એક નરક એવી ગતિ છે જ્યાંથી જીવ નિરંતર નીકળવા માંગે છે. નિરંતર એની એવી ઈચ્છા હોય કે મારું આયુષ્ય પૂરું થઈ જાય ને ક્યારે હું બહાર નીકળું, પણ એને ટાઈમ પહેલા પૂરું થતું નથી. અને બાકીની 3 ગતિ કેવી છે કે એને છોડવા જ નથી માગતો મનુષ્ય, સિરિયન્સ ને દેવ, આ 3 ગતિને છોડવા જ નથી માગતો જીવ. અને તો એ છૂટે છે ત્યારે બી દુઃખ ભોગવવું પડે છે. જો આ ફરીથી આ વ્યવહારનો ગ્રંથ છે એટલે દુઃખ કેનાથી બતાવ્યું છે, બાહ્ય સંયોગોથી દુઃખ બતાવે છે. પણ જીવ ખરેખર બાહ્ય સંયોગોથી દુઃખી નથી, ખરેખર તો જીવ પોતાના મોહ રાગ દ્વેષ ભાવોથી દુઃખી છે. બે જીવો હોય, બે જીવ એક જ ગાડીમાં હોય સમજો, અને એક્સિડન્ટ થઈ જાય ગાડીમાં, અને બેવને સરખું વાગે છે. હવે એક કદાચ ક્ષમતામય જીવ હોય થોડો, જાણે છે વાગ્યું છે, જાણે છે એને દુઃખ થઈ રહ્યું છે, એને કદાચ એ જાતનું એક્સપ્રેશન પણ હોય, અરે બહુ વાગી ગયું, કદાચ રડવા માંડે, પણ અંદરથી એને પાછો સમતા ભાવ પણ હોય કે આ પૂતગલ આદિ જુદું છે, હું જ્ઞાન આદિ પદાર્થ જુદો છું અને મારું આમ જાણવાનું કાર્ય ચાલી રહ્યું છે, એ જાતનો એને અંદરથી શ્રદ્ધા ભાવ પણ હોય. ચાલો બે એક સાથે રહે, બહારથી રડતો પણ દેખાય અને અંદરથી શ્રદ્ધામાં એમ પણ પાકતું છે કે ભાઈ આ પદાર્થ જુદો છે, ખ્યાલ આવ્યું ને. અને બીજો જીવ એ તીવ્ર મોહરાગ દ્વેષ ભાવમાં ડૂબેલો હોય, અરે લાગી ગયું, પગ તૂટી ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, અને અંદરથી ઝૂરી ઝૂરીને અંદરથી એટલો દુઃખી થાય ત્યારે હવે મારું જીવન કેવી રીતના ચાલશે, આમ કેવી રીતના ચાલશે, તેમ કેવી રીતના ચાલશે, અને અત્યંત દુઃખ ભોગવે. આ દુઃખ કોને કારણે છે? બહારના સંયોગને કારણે નથી, કેમકે વાગ્યું તો બેવ જણને છે. અંદરથી તમે જે જાતના એની સાથે જોડાણના ભાવ છે આપણા, એની સાથે જે રાગદ્વેષના ભાવ છે, એને કારણે જીવ અત્યંત દુઃખી થાય છે. ખરેખર દરેક જીવને દરેક ગતિમાં દુઃખનું એકમાત્ર કારણ હોય તો એના મોહ રાગદ્વેષના ભાવ છે. અમારે એક ચર્ચા થતી હતી માસા સાથે કે આ જીવને આઠ કર્મો બંધાય છે, તો એ આઠ કર્મનું કારણ કોણ? કે મોહ રાગદ્વેષ ભાવ. મોહ રાગદ્વેષ ભાવનું પણ મેઇન કારણ કોણ? કે મિથ્યાત્વ. મોહ એટલે મિથ્યાત્વ, એ જીવનું મિથ્યાત્વ, ઊંધી માન્યતા, આ મને દુઃખદાયક છે, બસ એટલી એની જે માન્યતા છે એને કારણે જીવ આ સંસારમાં અનાધિકારથી દુઃખી થાય છે. इसलिए हे जीव, इन दुखों से उदास होकर सुख के मूल कारणभूत जगत से उदासीनता को अंगीकार कर. आ जगत में एवी एवो कयो पदार्थ छे जे जीव ने सुख आपी सके? आ પોતાના आत्मा सिवाय एने बाहर क्यांय थी सुख मळी सके एवुं नथी. जो आपणे आपणा जीवन में જે જાતનો લૌકિક વ્યવહાર આદિ છે એમાં આ ભાવમાં આવ્યા છે, આ ભાવ ધારણ કર્યો છે, તો આપણો પરિવાર છે, આપણો સમાજ છે, આપણું શરીર આદિ છે, એના પ્રત્યે જે આપણી લૌકિક જવાબદારી છે, વસ્તુ જુદી વાત છે. કે આ શરીર આદિને સાફ રાખવું, એને હેલ્ધી રાખવું. જે પરિવાર આદિ છે તેમાં યોગ્ય રીતે તમારી આજીવિકા આદિ હોવી જોઈએ, મોટા પ્રત્યે તમારા સંસ્કાર હોય, નાના પ્રત્યે જે આપણો પ્રેમ હોય, સમાજ પ્રત્યે જે આપણી એક સહિષ્ણુતા હોય, એક આપણું એક એમાં એક લાગણી હોય, એ વસ્તુ જુદી છે, એ લૌકિક વ્યવહાર છે. પણ અંદરની જે જીવની માન્યતા છે ને, એ તો જીવની સ્વતંત્ર છે કે નહીં? કોઈની સાથે લૌકિકમાં સારો વ્યવહાર કરીને પણ જીવ અંદરમાં તો એમ માન્યતા કરી શકે ને કે ભાઈ આ ભાઈ જુદો છે ને હું ભાઈ જુદો છું, ભલે મારા પાડોશી છે અને ભલે એને મારા માટે લાગણી છે, પણ મારા ફેમિલીનું જે પણ કંઈક ભરણ પોષણ કરો એ તો મારે જ કરવું પડશે ને, એના માટે તો એમની પાસે એક્સપેક્ટેશન ના રાખી શકું ને. એ જાતની આપણી અંદરથી માન્યતા તો સ્ટ્રોંગ છે કે નહીં? ભલે આપણે પાડોશીને ગમે તેટલા સારા સંબંધો હોય પણ એક બાઉન્ડરી તો હોય છે કે નહીં આપણી એમની? એવી જ રીતે અહીંયા જીવની ને આ શરીર આદિ પરપદાર્થની એક બાઉન્ડરી છે. ભલે આ સંસારમાં આપણે છે ચાર ગતિમાં, તો જે જે ગતિમાં જાય છે એ ગતિને અનુરૂપ ત્યાંનું આપણું આચરણ, ત્યાંનો વ્યવહાર આદિ હોય છે. પણ એની સાથે જે અંદરમાં આપણા જે શ્રદ્ધાના ભાવ કે આ હું જીવ તત્વ છું, અને જે પરપદાર્થ પ્રત્યેના જે રાગ દ્વેષ ભાવોની તારતમ્યતા છે, આટલી તીવ્રતા છે, એ ન હોવી જોઈએ. એવી રીતના પૂજ્ય ગુરુદેવશ્રી છે, એ પણ મનુષ્ય ગતિમાં હતા કે નહીં? એમનું પણ જે જાતનું એમનું ભલે વ્રતિ ત્યાગી જેવું જીવન હતું, પણ એમના જીવન અનુસાર પ્રવચન આદિ કરવું, ભોજન આદિનો ટાઈમ આદિ સાચવવો, એ બધું એમની ક્રિયાઓ પણ એ કરતા હતા. પણ સાથે અંદરમાં શ્રદ્ધા કેવી જુદી! તો એવી જ આપણે આપણા જીવનમાં આ જે મોહ રાગ દ્વેષ ભાવોથી જુદા પણ હું આત્મા છું એવો સ્ટ્રોંગ નિર્ણય, એ સૌથી પહેલું કર્તવ્ય છે જીવ. જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી જીવને આવા ચાર ગતિના દુઃખ નિરંતર ચાલુ જ રહે છે. ચાલો આગળ વધશું, આપણે નેક્સ્ટ ગાથા આજે જોઈએ. જો શરીર કી બંદી ગૃહ સે તુલના, 59 ગાથા છે. જિસ શરીર કો અપના માનકર તું ઉસમે અનુરાગી હોતા હૈ, उसका स्वरूप आगामी क्षण में बदलाते रहते हैं। जो आपके बार भावना हुए ये बार भावना में पांचवी भावना है अशुचि भावना। अशुचि भावना में बद्दी भावना में शरीर की अशुचिता वर्णन करे थे। जो अहिया में छ डाड़ा की भावना खोली ने राखी है शरीर केवु छे फल रुधिर राग राध मल थैली की कस वसादी ते मैली नव द्वार बहे घिनकारी हसी देह करे किमियारी। जूना जमाना मा हम टॉकिंग हिस्टोरिक एकदम एंशियंट टाइम में त्यारे प्लास्टिक प्लास्टिक तो होता नहीं तो त्यारे का तो मेटल हतु अथवा तमारी पास बीजू ऑप्शन शू कई वस्तु कई करी हो तो चामड़ू हतु लोग चामड़ा की वस्तुओ बनावता था। अपने जैन न बनाव पर बाकी जो अन्य व्यक्ति हो चामड़ा की वस्तुओ बनाव इवन तब अपना अमुक चरणा योगना शास्त्र जुओ जो ए जमाना में लखाया सेंचुरी पहला तो त्या डिटेल में वर्णन करे कि लोग पहला पानी ने जी रीतना हजी अपने ओला डेजर्ट में जो बेग है वॉटर केरिंग बेग लेदर बेग हो चामड़ा की बेग हो अथवा इवन मसाला भरवाना अमुक जे थेलियो अथवा अपने जे अपने फेमस एक्जाम्पल है ठंडा प्रदेश में जाइए तो फर कोट साथी हो तो सेना बनेला हो चामड़ू ज कहू ने एनिमल एनिमल स्किन लेदर। चलो इमेजिन करो तमे ये फर नी एक थेली बनावी अपने बेग बनावी हम ए बेग में शू नाखू आ हाड़का अपना नाइका अस्थिओ बीजू शू नाखू अंदर लोही ले आया ब्लड बैंक में ए नाखू बराबर हाँ पची बीजू शू नाखू अंदर आप समझो कि आप मसल आप पस नाखू मसल तो रोप जेव आ तो एकदम ओलू गंदू चरबी नाखी समझो अंदर आखू भरी दीद हम थेली है बराबर थेली तो आपने शू थे कह रहे सरस मजा नहीं आम बहार थी तो कहीं नहीं चल हम काना पाड़ो थेली में थेली में ते नौ काना पड़ा के काना पड़ा नौ काना पड़ा अने ए थेली ने हम तमारे माथे लईने फरवानी है केव लगे केवु लगे एमाथी लिक्विड गया करे थोड़ू थोड़ू अने ई लिक्विड तमारा ऊपर आवे तो केवु लगे आपने हवे ई थेली ने आ थेली में शू फरक छे बोलो कई फरक नहीं ने आ तो जीव नो मोह एटलो तीव्र छे आनाथी आपने ख्याल आवे जीव नो मोह एटलो तीव्र छे के एने गुरुदेव श्री कहता है आ शू आ शरीर शू विस्ता बनावानो संचो विस्ता एटले विस्ता बनावानो संचो संचो एटले मशीन तमे एमा गम्मे तेटलू ऊंचो मेटू पाप आपो एने पाओ पेलू शू चार शेर घी एक शेर लोट ए लईने मेटू पाक बनाओ ऊंचा में ऊंचू घी लावो अने एने खवड़ाओ અને ચાર કલાકમાં એનો વિસ્તાર બની જાય છે એ આ શું છે વિસ્તાર બનાવવાનો સંચો છે અને જીવને એના પ્રત્યે કેટલો મોહ છે સારું દેખાવું જોઈએ સારું દેખાવું જોયેલું પિમ્પલ આદિ ના આવવું જોઈએ મારો કલર ખરાબ ન થઈ જાય એટલે આપણે સન ટેન ન થઈ જાય આપણે બેન ઓલું કરીએ છીએ ને શું કહેવાય એને હા એટલે કઈક અલગ જાતના નખ કરે ને એ જીવને આ શરીર પ્રત્યે જે મોહ છે આપણે કેટલો આંગળો છે એ વિચાર કરીએ જો અહીંયા આપણે ગાથા વાંચે છો ગાથા પણ કેટલી સરસ છે જો અસ્થિ રૂપ પાષાણ વિનિર્મિત सिरा स्नायु से बंधा हुआ चर्माच्छादित सजल रुधिर से और मांस पास से लिप्त सदा कर्म शत्रु से रक्षित आयु साकल से बंधा शरीर निवास अरे मूढ़ यह बंदी गृह तू मत करना इससे अनुराग। जो गाथा में कितनी सरस से जो आ शरीर सेना थी बनेलू छे अस्थि रूप अस्थि એટલે હાડકા હાડકા થી બનેલું છે અસ્થિ રૂપ પાષાણ વિનિર્મિત પાષાણ એટલે પથ્થર હાડકા રૂપી પથ્થરો થી બનેલું છે વિનિર્મિત એનાથી બનેલું છે સ્થિરા સ્નાયુ સે બંધા હુઆ સ્નાયુ એટલે મસલ સ્થિરા એટલે વેસલ જુદી જુદી જે આપણી નળીઓ છે એ નળીઓ અને સ્નાયુઓથી બાંધેલું છે આપણે હવે જંગલ માંથી લાકડીઓ લઈ આવો લાકડા ઝાડની દાંડીઓ લઈ આવો અને દોરીથી બાંધીએ ને એવી રીતના હાડકાઓને આ મસલ અને બ્લડ વેન્સ થી બાંધેલું છે પછી કેવું છે ચર્માચ્છાદિત ચર્મ એટલે ચામડી એનાથી આચ્છાદિત એનાથી કવર કરેલું સજલ રુધિર છે રુધિર એટલે બ્લડ પાણી જેવું બ્લડ से और मांस से लिप्त सदा एना थी हमेशा लिप्त हो छे। आप एक विचार करो हाँ माता हाँ आ चामड़ी काढ़ी नाखो अने पछी ए गमे के नहीं आपने हा ऊपर से जरा फैंसी कवर राखी दीधु हो કે ફેન્સી કવર કાઢી નાખો પછી અંદર નો ગંદવાળો ગમે કે નહીં આ કેના જેવું છે ખબર કે કોઈને આપણે ઘર હોય ઘરમાં સપોઝ બહુ ગંદકી હોય આપણે ઝાડુ કાઢ્યું અને ઝાડુ કાઢીને શું કરીએ પેલા પલંગ નીચે નાખી દઈએ તો કઈ દેખાવું ન જોઈએ બાકી ભલે પડ્યું દેખાવું ન જોઈએ એવા શરીર કેવું છે જે ગંદવાળો અંદર ભલે પડ્યો બહાર દેખાવો ન જોઈએ જો આગળ વાંચજો પછી આ તો શરીરની રચના થઈ બરાબર આ શરીરની અશુચિ રચના થઈ હવે કેવું છે કર્મ શત્રુ છે રક્ષિત એની રક્ષા કોણ કરે છે કર્મ રક્ષા કરે છે આ શરીરે પછી કેવું છે આયુ સાકળ છે બંધા આયુ રૂપી સાકળથી આ જીવને અને શરીરને બાંધી રાખ્યો એ છૂટવા માટે સક્ષમ નથી જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી દેવ બંધાયેલા છે શરીર નિવાસ છે ને આત્મા એ શરીર ની અંદર જ નિવાસ કરવાનો એક બાજુ આત્મા અનંત ગુણ નો ધની એકદમ પ્યોર આત્મા એ ભગવાન નો વિચાર કરો સિદ્ધ સમાન સદાપદ મેરો એકદમ પ્યોર આત્મા અનંત ગુણ જ્ઞાનાદિથી અનંત ગુણ આદિથી ભરેલો સોના જેવો અને બીજી બાજુ શરીર કેવું ઓલા કાદવ જેવું એકદમ ગંધમય મલિન પદાર્થ થી બનેલું અને એની અંદર આપણા એ આત્માને ભરીને બંધ કરી રાખ્યો છે આપણને કોઈ કારાવાસ ની સજા આપે કોઈને જેલમાં નાખી દે તો જેલ પણ ચલો ક્લીન રૂમ હોય તો તમને વાંધો ન આવે પણ એકદમ ગંધવાળામાં તમને પૂરી દે તો કેવી હાલત થાય આ શરીર આપણી એવી હાલત હમણાં છે લાગતી નથી કેમ નથી લાગતી કે જીવના મોહ ભાવને કારણે મોહ એવું છે ને કે સમજો આપણે એમ આ ગટર છે ને બાર ગટર ના પાણી હોય ને એ ગટર નું પાણી તમે લઈ આવો એમાં ફટકડી ફરાવો એટલે બધો કચરો નીચે બેસી જાય એ કેવું દેખાય છે કેવું ચોખ્ખું હવે છે કયું પાણી ગટર હવે દેખાય છે ચોખ્ખું એટલે જીવનો મોહ ભાવ કેવો છે કે ના સારું છે વાંધો નથી સરસ એ પી પણ શકાય બધું કરી શકાય જીવનો મોહ ભાવ એને તેને આંખ હોવા છતાં આંગળો કરી નાખે છે જો કર્મ શત્રુ છે રક્ષિત આયુ સાકલ છે બંધા શરીર નિવાસ અરે મૂળ યહ બંદી ગૃહ તું મત કરના ઇચ્છે અનુરાગ આ શરીર કેવું છે બંદી ગૃહ છે, જેલ જેવું છે. ઈચ્છે તો અનુરાગ મત કરના. મૂળ એટલે મૂરખ. દરેક મિથ્યા દ્રષ્ટિ જીવ જે આ શરીરને પોતાના માને છે ને, એ બધા મૂરખ જ છે. ત્યાં સમય સારાથી ગ્રંથમાં પણ અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ શક્ય શબ્દ આપ્યો છે કે અરે મૂરખ, જો એનો અર્થ વાંચે એ બુદ્ધિહીન આપણને કે છે, એ બુદ્ધિહીન તું બંદી ગૃહ કે સમાન ઈ શરીર સે વ્યર્થ પ્રીતિ મત કર. યહ શરીર રૂપી બંદી ગ્રહ અસ્થિ રૂપી સ્થૂલ પાષાણો કે સમૂહ દ્વારા બનાયા ગયા. નસો કે જાલ રૂપ રસ્સીઓ સે બંધા હે, ચમડે સે ઢકા હે, રુધિર સહિત ગલે માસ સે લિપ્ત હે. ગીલે સોરી હા રુધિર સહિત ગીલે માસ સે લિપ્ત હે. દુષ્ટ કર્મરૂપી શત્રુઓ દ્વારા નિર્મિત રહે, ઓર આયુ કર્મરૂપી પ્રગાઢ તથા ભારી વજનદાર બેડીઓ છે યુક્ત હે. કેવી જેલમાં આપણને પૂર્યો છે? એક તો જેલ ખાલી જેટલી આપણી સાઈઝ છે જીવની, એટલી જ સાઈઝની જેલ છે. એમ પણ નથી કે જગ્યા છે, એટલી જ સાઈઝની. પછી કેવી જેલ છે કે એકદમ ગંધવાળા, એકદમ મલિન પદાર્થથી ભરેલી છે. પછી કેવી જેલ છે કે ઈ જેલમાં આપણને એકદમ પ્રગાઢ સાંકળોથી બાંધી દીધા છે, એટલે આપણને મૂવમેન્ટની પણ ફ્રીડમ નથી. ફ્રીડમ છે બોલો, હું હાથ આમ હલાવ ઉભો થાય છે, આ શરીર પણ આમ હલે. એમ નહીં કે આત્મા થોડી તો ફ્રીડમ મળે કે ભાઈ જરાક તો બહાર હલે, એમ પણ નહીં. અને પાછી કેવી છે કે એ જેલને કર્મ રક્ષા કરે છે, અને જીવ એ કર્મને હરાવી નથી શકતો. હમણાં જો પોતાનો મોહ ભાવ છોડે, આ હું આત્મા છું એમ નિર્ણય કરે, તો એક કર્મને તો હરાવી દે. કયા કર્મને? મિથ્યાત્વ કર્મને તો હરાવી દે. અને મિથ્યાત્વ એટલે એ કર્મની સેનાનો સેનાપતિ. જો સેનાપતિ હારી ગયો તો બાકીની બધી સેનાને હરાવતા ભલે થોડો ટાઈમ લાગશે, પણ એ બાકીની સેના પણ હારી જશે, ઓલી બેડીઓ તૂટી જશે, અને જીવ છૂટો પડીને મોક્ષ દશા પ્રાપ્ત કરશે. અને કરવાનું શું છે? એને બધું કરવા માટે ખાલી એટલો નિર્ણય કરવાનો છે કે આ શરીર આદિ હું નથી, હું આત્મા છું, હું જીવ છું, હું શુદ્ધ છું, અનાદિ અનંત સિદ્ધ સમાન જ છું. એવો એને ફક્ત નિર્ણય કરવાનો છે. મહાવીર ભગવાન છે, મહાવીર ભગવાનની એક પૂજા લખી છે, માં ખ્યાલથી હુકમચંદજીએ લખી છે. એમાં નીચે એક ગાથા કંઈક તો છે કે યદ્યપિ યુદ્ધ નહીં કિયો, યદ્યપિ યુદ્ધ નહીં કિયો, નાહી રખે અતિ તીર, પરમ અહિંસક આચરણ તદપી બને મહાવીર. મહાવીર ભગવાન કેવા છે કે એકે યુદ્ધ કર્યા નહીં, એકે તલવાર ન રાખી. અતિ તીર, અતિ એટલે તલવાર, અને તીર એટલે તીર કાંતુ. ન એમણે તલવાર રાખી, ન એમણે તીર રાખ્યું. પરમ અહિંસક આચરણ તો પણ કેવા બન્યા? મહાવીર. આ જીવે સિદ્ધ બનવા માટે કયું યુદ્ધ કરવાનું છે? કે એકે યુદ્ધ નથી કરવાનું. અત્યાર સુધી જે પર પદાર્થ તરફ યુદ્ધ કરી રહ્યો છે એને મૂકી દેવાનું છે. ઉલટા જીવે જે આપણને શું લાગે, આપણે ઘણો પુરુષાર્થ કરવો પડશે, મોક્ષ પ્રાપ્ત કરવા બહુ પુરુષાર્થ કરવો પડશે. અરે અત્યાર સુધી આખો પુરુષાર્થ પર પદાર્થમાં કરી રહ્યો છે ને, બસ એ બંધ કરી દેવાનું, અને જીવ ઓટોમેટિકલી સિદ્ધ થઈ જાય. ચાલો આવાર પાછો, થોડો 5 મિનિટ છે આપણે. બંદી ગૃહ કે સમાન અન્ય કોઈ સ્થાન દુઃખ કા કારણ નહીં હૈ, યહ શરીર ભી બંદી ગૃહ કે સમાન હૈ. જેલમાં નાખી દેવા સિવાય તમને કોઈ મોટી પનિશમેન્ટ શું આપે? કોઈ ગવર્મેન્ટ પણ તમને પનિશમેન્ટ શું આપી શકે? ભલે ફાંસી સુધી ન જઈ આપે, કઈના સિવાય શું કરે? બહુ બધું જેલમાં નાખી દે ને, એના સિવાય શું પનિશમેન્ટ આપી શકે? અને આ જીવને તો અનાધિકારથી એ જેલમાં જ નાખેલો છે. બોલો ફાંસી સારી કે તમને જન્મ ઉંમર કેદ આપે એ સારી? ઉંમર કેદમાં તમને આખો ભવ પર્યંત તમને જેલમાં બાંધી રાખશે. અને અહીંયા તો અનાદિકાળથી તમને જેલમાં બાંધી જ રાખ્યા છે આપણને. અને પાછું ફાંસી આપે તો પણ કેવું કે ચલો આ ભોમાં ફાંસી આપે ને બીજા ભોમાં તો છુટકારો થઈ જાય. અને અહીંયા કેવું છે કે ઉંમર કેદ તો ખરી, એના પછી ફાંસી, અને પછી નેક્સ્ટ ભોમાં પાછી ઉંમર કેદ. અને એવું અનાદિકાળથી ચાલ્યું આવે છે. એક ભાવમાં ને અનંત ભાવમાં ઉંમર કેદ પ્લસ ભાવ પરિવર્તન, પાછી ઉંમર કેદ, પાછું ભાવ પરિવર્તન, અનાદિકાળથી. અને કારણ શું? જીવનો એક મોહ ભાવ. જૈસે બંદી ગૃહ બડે બડે પથ્થરો દ્વારા બનાયા જાતા હૈ, વૈસે યહ શરીર હડ્ડીઓ દ્વારા બનાયા ગયા. આ હડ્ડી કોના જેવું છે? પથ્થર જેવું છે. આપણે જે કર્ણા યોગના અમુક વિષયો હોય ને, તો એમાં જે કર્મનો બંધ થાય ને, તો એની તારતમ્યતા આવે કે કયો તમને બંધ કેટલો થાય છે. તો એમાં ચાર પ્રકારના વેરિએશન કે અસ્થિ ને ચેલ શું હતું યાદ છે? હા, દારૂ મજ્જા અસ્થિ અને શેલ. દારૂ એટલે આપણે વેલ હોય ને, વેલ ક્રીપર, એને દારૂ કહેવાય. એક ક્રીપર કેવું સોફ્ટ હોય, તે એમ ગમે ત્યાં મેન્ડેબલ છે. એવી રીતના અમુક કર્મ બહુ સોફ્ટ હોય એમ. પછી મજ્જા એટલે એક જાતના આપણે જે નવ સેલ જેવું હોય ને, એ હા તંતુ હોય, એ થોડું વધારે હાર્ડર હોય એમ. એના પછી આવે અસ્થિ. અસ્થિ એટલે હાડકા. હાડકા હજી પણ વધારે હાર્ડ હોય, એટલે તમે આમ ખટાક દઈને તોડી ના શકો, કેમ કે મજબૂત હોય. અને પછી આવે શેલ. શેલ એટલે પથ્થર. પથ્થર એનાથી પણ વધારે હાર્ડ હોય. પણ કહેવાનો મતલબ શું, આ ચાર એક્ઝામ્પલ શું કામ આવ્યા? કેમ કે ચારે એક જ જાતિના છે, ખાલી એમાં સ્ટ્રેન્થમાં ફરક છે. બાકી ચારે એક જાતિના છે, એટલે એનો મતલબ હાડકા કઈ જાતિના છે? એ પથ્થરની જાતિના છે. આ હાડકા એ પથ્થરની જાતના છે. આપણે જૂના જમાનામાં જે પથ્થરનો મહેલ બનાવતા હતા ને, જે આખો મોટો મહેલ બનાવે તો મોટા મોટા પથ્થરોથી બનાવતા હતા ને, એવી રીતના શરીર બનેલું છે આ જાતના પથ્થરોથી બનેલું છે. પછી ઓલા જે હનુમાનજીની સ્ટોરી આવે છે ને, કે એમનું શરીર કેનાથી બનેલું હતું? વજ્રમયી હાડકાથી બનેલું હતું ને. ઉપર વિમાનથી પડી ગયા તો પણ ઓલો પહાડ તૂટી ગયો, પણ એમને કઈ ન થયું, એવી સ્ટોરી આવે છે ને. એટલે આ હાડકા કોના જેવા હતા? વજ્ર જેવા મજબૂતી વાળા હતા. તો એ પથ્થર જ થયું ને એક જાતનો. આપણને લાગે કે આ શરીરનો ભાગ છે, ખરેખર આ હાડકા એટલે પથ્થર જ ભરેલા છે આપણી શરીરમાં, એમ સમજો. તો આ જેલ કેવું છે? તે જેલ પથ્થરથી બનાવે છે, એવી રીતના આ શરીર એ હડ્ડીઓથી બનાવેલું છે. જૈસે બંદી ગૃહને અનેક બંદરો સે બાંધા જાતા હૈ, વૈસે યહ શરીર અનેક નસો કે જાલ સે બંધા હુઆ હૈ. જૈસે બંદી ગૃહ છત સે ઢકા હોતા હૈ, વૈસે યહ શરીર ચમડે સે ઢકા હુઆ હૈ, તથા રુધિર ઔર માંસ સે લિપ્ત હૈ. જૈસે બંદી ગૃહ દુષ્ટ કે દ્વારા બનાયા જાતા હૈ, વૈસે યહ શરીર કર્મરૂપી દુષ્ટો કે દ્વારા રચા ગયા હૈ. જૈસે બંદી ગૃહ મેં અનેક પેઢિયાં હોતી હૈ, વૈસે યહ શરીર મેં કર્મરૂપી પેઢિયાં રહી હૈ. અતઃ એસા કોણ કુબુદ્ધિ હૈ જો એસે બંદી ગૃહ સે પ્રીતિ કરેગા? બોલો કોણ છે એવું કુબુદ્ધિ? હું, આપણે બધા. આજે મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, એવું કુબુદ્ધિ છે કે આવા બંદી ગૃહ સાથે પણ મોહ ભાવ કરીને બેઠો છે. લેકિન તું મહાનિર્બુદ્ધિ બુદ્ધિહીન હૈ જો ઈ શરીર રૂપી બંદી ગૃહ સે પ્રીતિ કરતા હૈ. અરે, ઇસે પ્રીતિ કરના ઉચિત નહીં. જો આ શરીર આદિ પર પદાર્થ છે, એ જીવના અગ્રહિત નિત્યાત્વમાં આવે છે. અગ્રહિત એટલે અનાદિકાલીન, એવું જીવનો વિપરીત ભાવ છે, વિપરીત શ્રદ્ધા છે કે આ મનુષ્ય શરીર હોય, તિર્યન શરીર હોય, નારકીનું શરીર હોય, ગમે તે શરીર હોય, ભલે નારકી એ ભાવમાંથી નીકળવા માંગે છે, પણ પોતાને માને છે તો શરીર રૂપ જ ને. એટલે અનાદિકાળથી જીવ શરીર આદિ પર પદાર્થમાં જ પોતાપણું કરી બેઠો. અનાદિકાળ ત્યાં બુદ્ધિહીન આપણે બની રહ્યા છે. અને કરવાનું ભેદ જ્ઞાન નું કામ ખાલી એટલું છે, આ શરીર જુદું છે અને હું જુદો છું, એવી દ્રઢ શ્રદ્ધા આપણે અંદર બેસી જાય તો જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે અને પોતાનું કલ્યાણ કરે. આગળની ગાથા આવે જુઓ. હે જનવાણી ભારતી, તોહી જપો નિધરે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે દો કાલો, સો વાણી મસ્તક નમો સદા તે. બોલો જનવાણી ભારતી.